મારા વહાલા દેશવાસીઓ, આજે ફરી આપને મળવાનું મને સૌભાગ્ય મળ્યું છે. આપને થતું હશે, એક પ્રધાનમંત્રી આવી વાતો શા માટે કરે છે? પહેલું તો હું એટલા માટે કહું છું કે હું પ્રધાનમંત્રી ઓછો છું, પ્રધાન સેવક વધારે છું. બચપણથી જ એક વાત હું સાંભળતો આવ્યો છું અને કદાચ એ જ મનની વાતની પ્રેરણા છે. આપણે બચપણથી જ સાંભળતા આવ્યા છીએ કે દુઃખ વહેંચવાથી ઓછું થાય છે અને સુખ વહેંચવાથી વધે છે. મનની વાતમાં હું ક્યારેક દુઃખ પણ વહેંચું છું, ક્યારેક સુખ પણ વહેંચું છું. હું જે વાતો કરું છું એ મારા મનમાં કેટલીક પીડાઓ હોય છે એ આપની સમક્ષ પ્રગટ કરીને મારા મનને હળવું કરું છું, અને કોઈ કોઈ વાર ખુશીની કેટલીક વાતો છે એ આપની સાથે વહેંચીને હું એ ખુશીને ચોગણી કરવાનો પ્રયાસ કરું છું. મેં ગયે વખતે કહ્યું હતું કે ઘણા વખતથી મને આપણી યુવા પેઢીની ચિંતા થાય છે. આ ચિંતા એટલા માટે નથી થતી કે આપે મને પ્રધાનમંત્રી બનાવ્યો છે. ચિંતા એટલા માટે થાય છે કે કોઈ માનો લાલ, કોઈ પરિવારનો દીકરો કે દીકરી આવા કળણમાં ફસાઈ જાય છે તો એ વ્યક્તિ જ નહીં, એ પૂરો પરિવાર બરબાદ થઈ જાય છે. સમાજ, દેશ એમ બધું બરબાદ થઈ જાય છે. ડ્રગ્સ, નશો એ એવી ભયંકર બીમારી છે, એવી ભયંકર બુરાઈ છે જે ભલભલાને હચમચાવી નાખે છે. હું જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કામ કરતો હતો ત્યારે કેટલીય વાર મને સારા સારા અધિકારીઓ મળવા આવતા હતા, રજા માગતા હતા. હું પૂછતો હતો કેમ, પહેલાં તો નહોતા કહેતા, પણ જ્યારે પ્રેમથી વાત કરતો હતો તો કહેતા હતા કે દીકરો બુરી લતમાં ફસાઈ ગયો છે, એને બહાર કાઢવા માટે મારે હવે આ બધું છોડી એની સાથે રહેવું પડશે. અને મેં જોયું હતું કે જેમને હું બહુ બહાદુર અધિકારી માનતો હતો એમના માટે પણ માત્ર રડવાનું જ બાકી રહેતું હતું. મેં એવી કેટલીય માતાઓને જોઈ છે. હું એકવાર પંજાબ ગયો હતો તો ત્યાં આવી માતાઓ મને મળી હતી. બહુ ગુસ્સો પણ કરતી હતી અને બહુ પીડા પણ વ્યક્ત કરતી હતી. આપણે એમની ચિંતા સમાજના રૂપમાં કરવી પડશે. અને હું જાણું છું કે જ્યારે સંતાન આ બુરાઈમાં ફસાય છે ત્યારે કોઈ કોઈ વાર આપણે એ સંતાનને, બાળકને દોષી માનીએ છીએ, બાળકને ખરાબ માનીએ છીએ. હકીકત એ છે કે નશો ખરાબ છે, સંતાન ખરાબ નથી. નશાની લત બુરી છે, બાળક બુરું નથી. આપણે આપણા સંતાનને ખરાબ ન સમજીએ, કુટેવને ખરાબ માનીએ, નશાને બુરો માનીએ અને તેનાથી સંતાનને દૂર રાખવાના રસ્તા શોધીએ. બાળકને જ ધૂતકારી દઈશું તો એ બાળક વધુ નશો કરવા માંડશે. આ સ્વયં એક સાયકોસોશિયો માનસિક સામાજિક મેડિકલ સમસ્યા છે અને તેનો આપણે સાયકોસોશિયો મેડિકલ સમસ્યાના રૂપમાં જ ઉપાય કરવો પડશે. એ રૂપે જ એને હાથમાં લેવો પડશે. અને હું માનું છું કે કેટલીક સમસ્યાઓનો ઉકેલ મેડિકલથી પર છે. આ માટે વ્યક્તિએ પોતે, પરિવાર, સખી મિત્રો, સમાજ, સરકાર, કાનૂન બધાએ મળીને એક દિશામાં કામ કરવું પડશે. કટકે કટકે ઉપાય કરવાથી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે. તાજેતરમાં આસામમાં ડીજીપીઓની પરિષદ યોજાઈ હતી. તેમાં મેં એમની સમક્ષ મારી આ પીડાને આક્રોશ સાથે વ્યક્ત કરી હતી. મેં પોલીસ વિભાગમાં આ વિશે ગંભીર ચર્ચા કરવા ઉપાય શોધવા કહ્યું છે. મેં આ વિભાગને કહ્યું છે કે આપણે ટોલ ફ્રી હેલ્પલાઇન શરૂ કરીએ તો કેવું, જેથી દેશના કોઈ પણ ખૂણામાં જે મા બાપને આ મુસીબત હોય, ટેક ટુ, જેથી દેશના કોઈ પણ ખૂણામાં જે મા બાપને આ મુસીબત હોય કે એમને લાગતું હોય કે એમનું સંતાન કોઈ નશીલા પદાર્થની લતમાં ફસાયું છે, એક તો એમને દુનિયાને કહેતા શરમ પણ થતી હોય, સંકોચ પણ થતો હોય, કોને કે. એટલે એક હેલ્પલાઇન બનાવવા માટે મેં તંત્રને કહ્યું છે, બહુ જલ્દી આ દિશામાં જરૂર વિચારીશું અને કંઈક કરીશું. એ જ રીતે હું જાણું છું કે ડ્રગ્સ ત્રણ બુરાઈ લાવે છે, એટલે હું એને કહીશ કે નશો એ બુરાઈઓવાળો 3D છે. હું મનોરંજનના 3D વાત નથી કરતો. એક પાસું એટલે કે ડી છે ડાર્કનેસ, અંધકાર. બીજો ડી છે ડિસ્ટ્રક્શન, નાશ. અને ત્રીજો ડી છે ડિવાસ્ટેશન, વિનાશ. નશો અંધારી ગલીમાં લઈ જાય છે, વિનાશના વળાંક ઉપર લાવીને ઊભા કરી દે છે, અને બરબાદીનો નજારો. એ સિવાય તમને નશામાં બીજું કાંઈ નથી હોતું. એટલા માટે આ ખૂબ જ ચિંતાના વિષય ઉપર મેં આપની સાથે ચર્ચા કરી છે. ગયા વખતે મેં જ્યારે આપની સાથે મનની વાતની ચર્ચામાં નશાના મુદ્દાને સ્પર્શ કર્યો હતો, ત્યારે મને દેશભરમાંથી લગભગ 7,000 પત્રો આકાશવાણીના સરનામે મળ્યા હતા. સરકારને જે પત્રો મળ્યા એ અલગ, ઓનલાઈન સરકારી પોર્ટલ પર, mygov.in પોર્ટલ પર હજારો ઇમેઇલ આવ્યા, ટ્વિટર ફેસબુક ઉપર તો કદાચ લાખો કોમેન્ટ્સ આવી છે. એક રીતે જોઈએ તો સમાજના મનમાં પડેલી વાત એક સાથે બહાર આવવાની શરૂ થઈ છે. હું ખાસ કરીને દેશના મીડિયા પ્રસાર માધ્યમોનો પણ આભારી છું, આ વાતને એમણે આગળ ધપાવી. કેટલીય ટીવી ચેનલોએ વિશેષ એક એક કલાકના કાર્યક્રમ કર્યા, અને મેં જોયું કે એમાં કેવળ સરકારની નબળાઈઓનો જ કાર્યક્રમ નહોતો, એક ચિંતા હતી. અને હું માનું છું કે એક રીતે આ સમસ્યામાંથી બહાર નીકળવાની જહેમત હતી, અને એના કારણે એક સારું વિચાર વિમર્શનું વાતાવરણ તો ઊભું થયું છે જ. જે બાબતોની જવાબદારી સરકારની છે એ પ્રત્યે તો સંવેદનશીલતા જાગી છે જ, એને પણ લાગે છે કે હવે આ બધા પ્રત્યે ઉદાસીન ન રહી શકીએ. હું કોઈ કોઈ વાર નશામાં ડૂબેલા એ નવજવાનોને પૂછવા માગું છું, શું ક્યારેય તમે વિચાર્યું છે કે તમને 2-4 કલાક એ નશાની લતમાં કદાચ એક અલૌકિક જિંદગી જીવવાનો અહેસાસ થતો હશે, પરેશાનીઓથી મુક્તિનો અહેસાસ થતો હશે? પણ શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે જે પૈસાથી તમે ડ્રગ્સ ખરીદો છો એ પૈસા ક્યાં જાય છે? તમે ક્યારે વિચાર્યું છે? કલ્પના કરો, આ જ ડ્રગ્સના પૈસાથી જો આતંકવાદીઓ શસ્ત્રો ખરીદતા હશે અને એ જ શસ્ત્રોથી કોઈ આતંકવાદી મારા દેશના જવાનની છાતી ગોળીઓથી વીંધી નાખતો હશે તો મારા દેશનો જવાન શહીદ થઈ જતો હશે. શું તમે આવું ક્યારેય વિચાર્યું છે? કોઈ માનોલાલ, ભારતમાંનો પ્રાણપ્રિય, દેશ માટે જીવવા મરવાવાળો સૈનિકની છાતીમાં જે ગોળી વાગી છે, ક્યાંક એવું તો નથી કે એ ગોળીમાં ક્યાંક ને ક્યાંક તમારી નશાની લતનો પૈસો પણ છે? એકવાર વિચારો, અને જ્યારે તમે આ બાબત વિચારશો, હું પૂરા વિશ્વાસથી કહું છું, કારણ તમે પણ ભારત માને ચાહો છો, તમે પણ દેશના સૈનિકોનું સન્માન કરો છો, તો પછી તમે આતંકવાદીઓને મદદ કરનારા, ડ્રગ્સ માફિયાઓને મદદ કરનારા કારોબારને મદદ કેવી રીતે કરી શકો? કેટલાક લોકોને એવું લાગે છે કે જ્યારે જીવનમાં નિરાશા આવી જાય છે, નિષ્ફળતા મળે છે, જીવનમાં કોઈ રસ્તો નથી સૂઝતો, ત્યારે માનવી નશાની લતે ચડી જાય છે. મને તો એવું લાગે છે કે જેના જીવનમાં કોઈ ધ્યેય નથી, લક્ષ નથી, મહત્વાકાંક્ષા નથી, એક શૂન્યાવકાશ છે, ત્યાં જ ડ્રગ્સને પ્રવેશવાનું સરળ બની જાય છે. ડ્રગ્સથી જો બચવું હોય, તમારા બાળકોને જો બચાવવા હોય, તો એમને ધ્યેયવાદી બનાવો, કંઈક કરવાની તમન્નાવાળા બનાવો, સપના જોનારા બનાવો. તમે જોજો, પછી એમને બાકી ચીજો તરફ મન જ નહીં લાગે, એને થશે ના ના મારે આ કરવાનું છે. તમે જોયું હશે જે ખેલાડી હોય છે, ઠંડીમાં રજાએ ઉઠીને સૂઈ રહેવાનું મન બધાને થાય, પરંતુ ખેલાડી નથી સૂતો, એ તો પહોંચી જાય છે ખુલ્લા મેદાનમાં વહેલો 4 વાગે 5 વાગે પહોંચી જાય છે. શું કામ? કારણ એનું ધ્યેય નક્કી થઈ ચૂક્યું હોય છે. બસ એ જ રીતે આપના કોઈ બાળકમાં ધ્યેયવાદિતા નહીં હોય તો પછી આવી બુરાઈઓ દાખલ થવાનો રસ્તો બની જાય છે. મને આજ સ્વામી વિવેકાનંદજીના એ શબ્દો યાદ આવે છે. એમનું એક એક વાક્ય દરેક યુવા માટે એકદમ સચોટ વાક્ય છે અને મને વિશ્વાસ છે કે આ વાક્યો તો તમે વારંવાર મનમાં ગણગણશો, યાદ કરશો. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે, એક વિચારને લઈ લો, એ વિચારને તમારું જીવન બનાવી દો, એના વિશે જ વિચારો, એના જ સપના જુઓ, એ વિચારને જીવનમાં ઉતારી લો. તમારા મગજ, માંસપેશીઓ, નસો, શરીરના દરેક ભાગને એ વિચારથી ભરી દો અને બાકી બધા વિચાર છોડી દો. વિવેકાનંદજીના આ વાક્યો એક એક યુવા મનને બહુ કામ આવી શકે છે અને એટલા માટે હું યુવકોને કહીશ કે ધ્યેયવાદી બનવાથી જ ઘણી બધી ચીજોથી બચી શકાય છે. કોઈક વાર સખી મિત્રો વચ્ચે હોઈએ તો લાગે કે આ મિત્રો તો બહુ કુલ મસ્ત છે. કેટલાક લોકોને લાગે કે આ સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. અને આજ સ્વતઃ ભ્રમણામાં જ કોઈક વાર અજાણપણે જ આવી ગંભીર બીમારી લતમાં આપણે ફસાઈ જઈએ છીએ. ન તો આ સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે કે ન આ કુલ મસ્ત છે. હકીકતમાં આ બરબાદીનો નજારો છે અને એટલા માટે આપણા સૌના હૃદયમાંથી પોતાના સાથીઓ જ્યારે નશાનું ગૌરવગાન કરતા હોય, તમે પોતપોતાની મજા કર્યાની વાતો કહેતા હો, તાળીઓ લેતા હો, ત્યારે નો, ના કહેવાની હિંમત કરો, ઠુકરાવી દેવાની હિંમત કરો. એટલું જ નહીં, એમને પણ તું આ ખોટું કરે છે, અયોગ્ય કરે છે એવું કહેવાની હિંમત બતાવો. હું મા બાપને પણ કહેવા માગું છું, આજકાલ આપણી પાસે સમય નથી હોતો, દોડી રહ્યા છીએ, જીવન ગુજરાન ચલાવવા દોડવું પડે છે, પોતાના જીવનને વધુ સારું બનાવવા દોડવું પડે છે, પરંતુ આ દોટની વચ્ચે પણ આપણા બાળકો માટે આપણી પાસે સમય છે ખરો? શું ક્યારેય આપણે જોઈએ છીએ આપણે મોટે ભાગે આપણા બાળકો સાથે એમની દુન્યવી પ્રગતિની જ ચર્ચા કરીએ છીએ? કેટલા માર્ક્સ આવ્યા, પરીક્ષા કેવી રહી, મોટાભાગે તો શું જમવું છે, શું નથી જમવું, કે પછી ક્યાં જવાનું છે અને ક્યાં નથી જવું, એવી જ વાતો કરીએ છીએ. આપણી વાતોની પરિધિ આટલી જ મર્યાદિત છે. શું ક્યારે એના હૃદયની અંદર જઈને પોતાના બાળકને મન ખોલીને વાત કરવાની તક આપી છે ખરી? આપે ચોક્કસ કરો. બાળકો જો તમારી સાથે દિલ ખોલશે તો એમાં શું ચાલે છે તેની તમને ખબર પડશે. બાળકને કોઈ કુટેવ અચાનક નથી પડતી, ધીરે ધીરે શરૂ થાય છે અને જેમ જેમ બુરાઈ શરૂ થાય છે તો ઘરમાં એનો બદલાવ પણ શરૂ થાય છે. આ ફેરફારને ઝીણવટપૂર્વક જોવો જોઈએ. એ બદલાવને જો ઝીણવટપૂર્વક જોશો તો મને ખાતરી છે કે તમે તદ્દન શરૂઆતમાં જ તમારા બાળકને તેનાથી બચાવી લેશો. એના સખી મિત્રોથી પણ માહિતગાર રહો અને કેવળ પ્રગતિની આસપાસ જ વાતોને મર્યાદિત ન રાખો. એના મનની ઊંડાઈ, એના વિચારો, એના તર્ક, એના વિચાર, એના પુસ્તકો, એના દોસ્ત, એના મોબાઈલ ફોન્સ, શું થઈ રહ્યું છે, એનો સમય ક્યાં વીતે છે, એના પર નજર રાખો. પોતાના બાળકને બચાવવું જ પડશે. મને લાગે છે જે કામ મા બાપ કરી શકે છે એ બીજું કોઈ નથી કરી શકતું. આપણે ત્યાં સદીઓથી આપણા પૂર્વજોએ કેટલીક વાતો બહુ વિદ્વતાપૂર્ણ કહી છે અને એટલે તો એમને સ્ટેટ્સમેન કહેવામાં આવે છે. આપણે ત્યાં કહેવામાં આવે છે, 5 વર્ષ તમે પ્રેમ કરો, 10 વર્ષે આપો દંડ. 5 વર્ષ તમે પ્રેમ કરો, 10 વર્ષે આપો દંડ. સંતાન થાય વર્ષ 16નું, ચોક્કસ ગણો મિત્ર સમાન, સંતાન થાય વર્ષ સોળનું ચોક્કસ ગણો મિત્ર સમાન. કહેવાનો અર્થ એ છે કે બાળકની 5 વર્ષની ઉંમર સુધી માતા પિતા એની સાથે લાડ પ્રેમથી વ્યવહાર કરે, એ પછી પુત્ર કે પુત્રી 10 વર્ષના થાય તો એને શિસ્ત પાલન કરાવવું જોઈએ, શિસ્તનો આગ્રહ હોવો જોઈએ. અને કોઈ કોઈ વાર આપણે જોયું છે કે સમજદાર માતા રિસાઈ જાય છે, એક જ દિવસ બાળક સાથે વાત જ નથી કરતી. બાળક માટે આ બહુ મોટી સજા હોય છે. માં સજા તો પોતાની જાતને જ કરે છે, પરંતુ બાળકને પણ સજા થઈ જાય છે. માં કહી દે કે આજે હું વાત નહીં કરું. તમે જોજો, 10 વર્ષનું બાળક આખો દિવસ આકુળ વ્યાકુળ થઈ જાય છે, એ પોતાની ટેવ બદલી નાખે છે. અને સંતાન જ્યારે 16 વર્ષનું થઈ જાય તો એની સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ, ખુલ્લા દિલે વાત થવી જોઈએ. આપણા પૂર્વજોએ આ ખૂબ સારી વાત કહી છે. હું ઈચ્છું છું આપણા કૌટુંબિક જીવનમાં તેનો ઉપયોગ કેવી રીતે થાય તે વિચારો. એક બાબત હું જોઈ રહ્યો છું, દવાઓ વેચનારાની. કોઈ કોઈ વાર તો દવાઓની સાથે જ આવી બુરી ચીજો આવી જાય છે. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના આવી દવાઓ આપવામાં ન આવે. ક્યારેક તો કફ સિરપ પણ ડ્રગ્સની લતનું કારણ બની જાય છે, નશાની લતની શરૂઆત બની જાય છે. ઘણી બધી ચીજો છે, હું એની ચર્ચા કરવા નથી માગતો, પરંતુ આ શિસ્તને પણ આપણે અપનાવવી પડશે. અત્યારે સારા શિક્ષણ માટે ગામડાના બાળકો પણ પોતાનું વતન રાજ્ય છોડીને સારી જગ્યાએ ભણવા માટે છાત્ર જીવન જીવે છે, હોસ્ટેલમાં રહે છે. મેં એવું સાંભળ્યું છે કે એ પણ ક્યારેક ક્યારેક આવી બુરાઈઓનું પ્રવેશ દ્વાર બની જાય છે. આ વિશે શૈક્ષણિક સંસ્થાઓએ, સમાજે, સલામતી દળોએ સૌએ ખૂબ તકેદારી રાખવી પડશે. જેની જવાબદારી હોય એ નિભાવવા પ્રયાસ કરશે. જ્યાં સરકારની જવાબદારી હશે ત્યાં સરકારે પણ કરવું જ પડશે, અને એ માટે આપણો પ્રયાસ રહેવો જ જોઈએ. હું એ પણ ઈચ્છું છું, મને જે પત્રો મળ્યા છે, બહુ બહુ રસપ્રદ પત્રો, બહુ દર્દનાક પત્રો પણ છે, બહુ પ્રેરક પત્રો પણ છે. હું આજે બધાનો ઉલ્લેખ તો નથી કરતો, પરંતુ એક પત્ર શ્રી દત્તનો છે, જે નશામાં ડૂબી ગયા હતા, જેલ ગયા. જેલમાં પણ એમના પર બહુ બંધન હતા, પરંતુ બાદમાં એમના જીવનમાં પરિવર્તન આપ્યું. જેલમાં જ અભ્યાસ કર્યો અને ધીરે ધીરે એમનું જીવન બદલાઈ ગયું. એમની આ કહાણી બહુ જાણીતી છે. યરવડા જેલમાં હતા. આવી તો કેટલાયની કહાણીઓ હશે, કેટલાય લોકો જે આમાંથી બહાર આવ્યા છે. આપણે બહાર આવી પણ શકીએ છીએ અને બહાર આવવું પણ જોઈએ. એ માટે આપણે પ્રયાસ પણ કરવો જ જોઈએ. એ જ રીતે આગામી દિવસોમાં હું સેલિબ્રિટીઝને, જાણીતી હસ્તીઓને પણ આગ્રહ કરીશ, પછી એ અભિનેતા હોય, રમત જગત સાથે જોડાયેલા હોય, જાહેર જીવન સાથે જોડાયેલા લોકો હોય, સાંસ્કૃતિક સંત જગત હોય, દરેક જગ્યાએથી આ વિષયમાં લોકોને વારંવાર જ્યારે પણ તક મળે ત્યારે આપણે જાગરૂક રાખતા રહેવું જોઈએ, સંદેશ દેતા રહેવું જોઈએ. એનાથી ચોક્કસ લાભ થશે. જે સોશિયલ મીડિયામાં સક્રિય છે તેમને હું આગ્રહ કરું છું, શું આપણે બધા મળીને ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા, નશામુક્ત ભારત નારા સાથે એક સતત ઝુંબેશ ન ચલાવી શકીએ? કારણ કે આવી લતમાં પડેલા મોટાભાગના બાળકો સોશિયલ મીડિયા સાથે પણ જોડાયેલા છે. આપણે જો નશામુક્ત ભારતનો નારો આગળ વધારીશું તો લોકશિક્ષણનું એક ખૂબ સારું વાતાવરણ આપણે ઊભું કરી શકીએ છીએ. હું ઈચ્છું છું કે આ વાતને આપણે હજી વધુ આગળ વધારીએ. આપણે બધા કંઈક ને કંઈક પ્રયાસ કરીએ. જેમણે આમાં સફળતા મેળવી છે એ કંઈક ને કંઈક વહેંચતા રહે, શેર કરતા રહે. પરંતુ મેં આ વિષયને એટલા માટે સ્પર્શ કર્યો છે કે મેં કહ્યું ને, દુઃખ વહેંચવાથી ઘટે છે. આ દેશની પીડા છે. આ હું ઉપદેશ નથી આપતો, અને ઉપદેશ આપવાનો મને કોઈ હક પણ નથી. કેવળ મારું દુઃખ વહેંચી રહ્યો છું. અથવા તો જે કુટુંબોમાં આ દુઃખ છે એ દુઃખમાં હું ભાગીદાર થવા ચાહું છું અને હું એક જવાબદારીનું વાતાવરણ ઊભું કરવા માગું છું. બની શકે કે આ વિષયમાં મતમતાંતર હોઈ શકે, પરંતુ ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે ને. મેં કહ્યું તો હું ખુશીઓ પણ વહેંચવા માગું છું. ગયા અઠવાડિયે મને બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ, નેત્રહીનોની ક્રિકેટ ટીમને મળવાનો મોકો મળ્યો. વિશ્વકપ જીતીને આવ્યા હતા, પરંતુ મેં એમનો જે ઉત્સાહ જોયો, ઉમંગ જોયો, આત્મવિશ્વાસ જોયો, પરમાત્માએ જેને આપણને આંખો આપી છે, હાથ પગ આપ્યા છે, બધું આપ્યું છે, પરંતુ કદાચ આવો જુસ્સો આપણી પાસે નથી જે મેં નેત્રહીન ક્રિકેટરોમાં જોયો હતો. શું ઉમંગ હતો, શું ઉત્સાહ હતો! એટલે કે મને પણ એમને મળીને નવી શક્તિ મળી, મને પણ ઊર્જા મળી. ખરું કહું તો આવી વાતો જીવનમાં બહુ આનંદ આપે છે. પાછલા દિવસોમાં એક સમાચાર બહુ ચર્ચામાં રહ્યા. જમ્મુ કાશ્મીરની ક્રિકેટ ટીમે મુંબઈ જઈને મુંબઈની ટીમને હરાવી. હું એને હાર જીતના રૂપમાં નથી જોતો, હું આ ઘટનાને બીજા રૂપમાં જોઉં છું. વિતેલા ઘણા સમયથી કાશ્મીરમાં પૂરના કારણે બધા મેદાન પાણીથી ભરેલા હતા. કાશ્મીર સંકટોમાંથી પસાર થઈ રહ્યું છે, આપણે સૌ જાણીએ છીએ. આવી મુશ્કેલીઓ વચ્ચે પણ આ ટીમે સંઘ ભાવનાની સાથે, સફળતાની ઊંચાઈની હામ સાથે જે વિજય મેળવ્યો છે એ અભૂતપૂર્વ છે. અને એટલા માટે મુશ્કેલીઓ હોય, વિપરીત સંજોગો હોય, સંકટ હોય, તેમ છતાં પણ લક્ષ્યને કેવી રીતે હાંસલ કરી શકાય છે એ જમ્મુ કાશ્મીરના યુવકોએ બતાવ્યું છે. એટલા માટે મને આ વાત સાંભળીને વિશેષ આનંદ થયો, ગૌરવ થયો, અને હું આ તમામ ખેલાડીઓને અભિનંદન આપું છું. બે દિવસ પહેલાં રાષ્ટ્રસંઘે પૂરી દુનિયા 21 જૂનને યોગ દિવસ તરીકે ઉજવે તેની સ્વીકૃતિ આપી. ભારત માટે આ ખૂબ જ ગૌરવનો, આનંદનો અવસર છે. સદીઓથી આપણા પૂર્વજોએ આ મહાન પરંપરાને વિકસાવી છે, તેમાં આજ પૂરું વિશ્વ જોડાઈ ગયું છે. યોગ વ્યક્તિના જીવનમાં તો લાભ કરતા હતો જ, પરંતુ યોગે એ પણ બતાવી આપ્યું છે કે દુનિયાને જોડવાનું કારણ બની શકે છે. પૂરી દુનિયા યોગના મુદ્દે રાષ્ટ્રસંઘમાં એક બની ગઈ. અને હું જોઈ રહ્યો છું કે બે દિવસ પહેલાં સર્વાનુમતે આ પ્રસ્તાવ મંજૂર થયો અને 177 દેશ, હા, પૂરા 177 દેશ પ્રસ્તાવના સહટેકેદાર બન્યા. ભૂતકાળમાં નેલ્સન મંડેલાજીના જન્મદિનને ઉજવવાનો નિર્ણય થયો હતો ત્યારે 165 દેશ સહટેકેદાર બન્યા હતા. એ અગાઉ આંતરરાષ્ટ્રીય શૌચાલય દિવસ માટે પ્રયાસ થયો હતો અને 122 દેશ સહટેકેદાર બન્યા હતા. એ અગાઉ 2 ઓક્ટોબરને અહિંસા દિવસ તરીકે મનાવવા માટે 140 દેશ સહટેકેદાર બન્યા હતા. પરંતુ આ પ્રકારની દરખાસ્તમાં યોગ દિવસ મનાવવાની બાબતમાં 177 દેશ તેના સહટેકેદાર બન્યા, એટલે કે એક વિશ્વ વિક્રમ બની ગયો છે. દુનિયાના બધા દેશોનો હું આભારી છું જેઓએ ભારતની આ ભાવનાનો આદર કર્યો અને વિશ્વ યોગ દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો. આપણા બધાનું એ કર્તવ્ય બને છે કે યોગની સાચી ભાવના લોકો સુધી પહોંચે. ગયા અઠવાડિયે મને મુખ્યમંત્રીઓની બેઠક બોલાવવાની તક મળી હતી. મુખ્યમંત્રીઓની બેઠક તો 50 વર્ષોથી મળે છે, 60 વર્ષોથી મળી રહી છે, પરંતુ આ વખતે પ્રધાનમંત્રીના નિવાસસ્થાને મળવાનું થયું. અને તેનાથી પણ વિશેષ, અમે એક પરંપરાની શરૂઆત કરી જેમાં હાથમાં કોઈ કાગળ નહીં, કલમ નહીં, સાથે કોઈ અધિકારી નહીં, કોઈ ફાઇલ નહીં, બધા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સમોવડિયા મિત્રના રૂપમાં સાથે બેઠા. 2-2.5 કલાક સુધી સમાજના, દેશના જુદા જુદા વિષયો પર બહુ ગંભીરતાપૂર્વક વાતો કરી અને હળવા વાતાવરણમાં વાતો કરી, દિલ ખોલીને વાતો કરી. એના પર ક્યાંય રાજકારણનો ઓછાયો નહોતો. મારા માટે આ બહુ જ આનંદદાયક અનુભૂતિ હતી, તે પણ હું આપની વચ્ચે વહેંચવા માગું છું. ગયા અઠવાડિયે મને ઈશાન ભારત જવાનો મોકો મળ્યો. હું 3 દિવસ ત્યાં રહ્યો. હું દેશના યુવકોને વિશેષ આગ્રહ કરવા ઈચ્છું છું કે તમને જો તાજમહેલ જોવાનું મન થતું હોય તમને જો સિંગાપુર જોવાનું મન થતું હોય, તમે ક્યારેય દુબઈ જોવાનું મન થતું હોય, તો કહું છું કે દોસ્તો, પ્રકૃતિ જોવી હોય તો, ઈશ્વરનું પ્રાકૃતિક રૂપ જોવું હોય તો તમે ઈશાન ભારત ચોક્કસ જજો. હું પહેલાં પણ ત્યાં જતો હતો, પરંતુ પ્રધાનમંત્રીના રૂપમાં જ્યારે ગયો તો ત્યાંની શક્તિને ઓળખવાનો પ્રયાસ કર્યો. અપાર શક્તિની સંભાવનાથી ભરેલું આપણું ઈશાન ભારત છે. એટલા પ્રેમાળ લોકો છે, એટલું ઉત્તમ વાતાવરણ છે કે ખરેખર હું ખૂબ આનંદ પામીને આવ્યો છું. કોઈક વાર લોકો પૂછે છે ને કે મોદીજી તમે થાકતા નથી? હું કહું છું, ઈશાન ભારત જઈને લાગે છે કોઈ ખૂણામાં થાક હશે એ પણ દૂર થઈ ગયો, એટલો મનને આનંદ થયો. અને જે પ્રેમ આપ્યો ત્યાંના લોકોએ, જે પ્રેમથી મારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, એ તો પોતાની રીતે અલગ હતું જ, પણ જે પોતાપણું હતું એ હૃદયને સ્પર્શી જાય એવું હતું. હું તમને કહીશ કે આ કેવળ મોદીને જ મજા લેવાનો અધિકાર નથી, આપ જરૂર એ મજા માણો. આગળની કડીમાં વાત થશે ત્યારે તો 2015 વર્ષ આવી જશે. 2014 કદાચ આ મારો છેલ્લો કાર્યક્રમ છે. મારી આપ સૌને ક્રિસમસની શુભેચ્છાઓ છે. 2015 નવા વર્ષની પણ હું આપ સૌને એડવાન્સમાં જ શુભકામનાઓ પાઠવું છું. મારા માટે એ પણ ખુશીની વાત છે કે મારા મનની વાતને પ્રાદેશિક ભાષાની જે રેડિયોની ચેનલ્સ છે, આપણી જે પ્રાદેશિક ચેનલ્સ છે, તેમાં જે દિવસે સવારે મારી મનની વાત થાય છે તે દિવસે રાત્રે 8 વાગે પ્રાદેશિક ભાષામાં થાય છે. અને મેં જોયું છે કે કેટલાક તો પ્રાદેશિક ભાષામાં તો અવાજ પણ મારા જેવો જ કાઢે છે. હું પણ નવાઈ પામી જાઉં છું. આટલું સુંદર કામ આપણા આકાશવાણી સાથે જે કલાકારો જોડાયેલા છે તે કરી રહ્યા છે, હું એમને પણ અભિનંદન આપું છું. અને લોકો સુધી પહોંચવા માટે ખૂબ સરસ માર્ગ લાગે છે. એટલી જ મોટી સંખ્યામાં પત્રો આપ્યા છે. પત્રોને જોઈને આપણી આકાશવાણીએ એક ઉપાય શોધ્યો છે. લોકોને પત્ર લખવામાં સરળતા રહે માટે એમણે પોસ્ટબોક્સ નંબર લઈ લીધો છે. તો મનની વાત વિશે તમે જો કંઈ કહેવા માગતા હો તો સરનામામાં પોસ્ટબોક્સ નંબર લખી શકો છો. અને મનની વાત પોસ્ટબોક્સ નંબર 111 એટલે કે 111 આકાશવાણી નવી દિલ્હી. હું તમારા પત્રોની રાહ જોઈશ. તમને ખબર નથી, તમારા પત્રો મારા માટે પ્રેરણા બની જાય છે. આપની કલમથી નીકળેલી એકાદ વાત દેશને કામ આવી શકે છે. હું આપનો આભારી છું. ફરી આપણે 2015 જાન્યુઆરીમાં કોઈને કોઈ રવિવારે ચોક્કસ 11 વાગે મળીશું, વાતો કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.